أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا أبي القاسم محمد اللهم صل على محمد وآل محمد وعجل فرجهم وعلى آله الطيبين الطاهرين المعصومين المظلومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا اللهم صل على محمد وآل محمد وعجل فرجهم رب اشرح لي صدري ويسر لي امري واحلل عقدة من لساني يفقهوا قولي السلام عليكم ورحمة الله وبركاته اپنی چرچا عباد الرحمن اوپر چالی رہی چھے سورۃ الفرقان کے جے قرآن مجید نو 25مو سورا چھے تینی 63-76 ورسز એમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા તેના ખાસ બંદાઓની સિફતો જાહેર કરે છે. પહેલી સિફતમાં કહે છે કે તેઓમાં ઘણી જ હ્યુમિલિટી હોય છે. આના પહેલાં બે પાર્ટ્સ આપણે ડિસ્કસ કરી ચૂક્યા છે, આજે આ છેલ્લું ટોક છે એના ઉપર. પહેલી સિફતમાં અલ્લાહ કહે છે કે તેઓમાં ઘણી જ હ્યુમિલિટી હોય છે, નમ્રતા હોય છે અને કોઈ જાતનું ફખર નથી હોતું. તેઓ હંમેશા પોતાની જાતને બીજાઓની સરખામણીમાં નીચા સમજે છે. બીજી સિફતમાં અલ્લાહ કહે છે, વૈદા ખાતબા હુમુલ જાહિલુ કાલુ સલામા, જ્યારે લોકો ફાલતુ વાતો કરે છે તો તેઓ એવી વાતોમાં ભાગ નથી લેતા અને શાંતિથી ત્યાંથી પસાર થઈ જાય છે. અમુક શબ્દો તેઓના દિલને દુખવે છે પણ તેઓ સબર કરે છે અને એના ઉપર બરદાશ્ત કરે છે, બલકે આવા લોકો સાથે દયાથી પણ વર્તે છે અને તેઓના અપમાનભર્યા શબ્દો કે જેમાં ઘણી જ કડવાશ હોય છે તેના ઉપર પણ તેઓ સબર કરે છે. ગયા વખતે આપણે સબર ઉપર પણ ચર્ચા કર્યા કે તેના કેટલા ફાયદા છે અને સબર થકી ઇન્સાનની જબાન કાબૂમાં રહે છે. પછી ત્રીજી સિફતમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા ફરમાવે છે કે તેઓ રાતનો થોડોક સમય ઇબાદતમાં ગુજારે છે. એક મોમિનની ઇજ્જત તેની રાતની ઇબાદતમાં છે. પછી ચોથી સિફતમાં કહે છે કે આ મારા બંદાઓમાં જહન્નમનો ખોફ છે, જન્નતની એટલી તલબ નથી જેટલી જહન્નમના આગથી ડરે છે. પાંચમી સિફતમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે કે આ મારા બંદાઓ જિંદગીના દરેક પહેલુંમાં એક જાતનું બેલેન્સ રાખે છે, મોડરેશન હોય છે, કે જે કામયાબીનું સક્સેસનું એક કારણ છે. હવે આપણે આગળની સિફતો તરફ વળીએ. વર્સ નંબર 68માં અલ્લાહ સુબહાનહુ વ તઆલા ફરમાવે છે, વલ્લદીના લા યદઉના મઅ અલ્લાહી ઇલાહન આખરા ولا يقتلون النفس التي حرم الله الا بالحق ولا يظنون ومن يفعل ذلك يلقى اثاما. અને તેઓ અલ્લાહની સાથે બીજા કોઈને પણ શરીક નથી કરતા અને એવા કોઈ પણ જીવને કે જેનું કતલ કરવું અલ્લાહ સુબહાનહુ વ તઆલાએ હરામ કર્યું છે એને કોઈ પણ ગુના વગર કતલ નથી કરતા અને ઝીના નથી કરતા અને જે કોઈ આ કામ કરશે તો તેનો બદલો તે જરૂર પામશે. આ આયતમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા ત્રણ મોટા ગુનાહોનું જિકર કરે છે કે આ અલ્લાહના બંદાઓ તેનાથી પોતાને બચાવે છે. અરબોમાં આ ત્રણેય ગુનાહો વધારે કાયમ હતા, ચાલુ હતા અને ઘણા થતા હતા. પહેલું કે અલ્લાહની જાત સાથે શિર્ક કરવું, બીજું કે બે ગુનાહને કોઈને પણ કતલ ના કરી નાખો અને ત્રીજું છે ઝીના, જેને આપણે ઇંગ્લિશમાં એડલ્ટરી કહીએ છીએ. રસૂલ ખુદાને એક વખત પૂછવામાં આવ્યું કે આ ત્રણમાં બધાથી મોટો ગુનો કયો છે? તો રસૂલ જવાબ આપે છે કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા સાથે કોઈને બરોબરીમાં લાવવું કે એના સાથે શિર્ક કરવું. પછી પૂછવામાં આવ્યું કે એના પછી? તો રસૂલ જવાબ આપે છે કે પોતાના બચ્ચાને એ બીકથી કતલ કરી નાખે કે આ બચ્ચું શું ખાશે, એની હાલત એટલી તંગ હોય કે બચ્ચાને ખવડાવે શું. અને ત્રીજું કારણ, અને એ જ કારણમાં બીજું એ પણ છે કે રસમો રિવાજ ત્યાંના જરા બહુ જ ખરાબ હતા, કે એરબ્સ લોકો દીકરીને બહુ જ નીચી નજરે જોતા હતા અને એ લોકો એના થકી દીકરીને જીવતી દાટી નાખતા હતા, કારણ કે એ લોકોને કબીલામાં તેઓનું માથું ઊંચું નહોતા કરી શકતા. સુરતુલ તકવીરમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા ફરમાવે છે, કયામતના દિવસે આ બચ્ચાઓ આ છોકરીઓ શિકાયત કરશે અને કહેશે, બી અય્યે ઝંબિન કુતિલત, અમને ક્યાં ગુનાહોથી મારી નાખવામાં આવ્યું. રસૂલને ફરી પૂછવામાં આવ્યું કે આના પછી કયો ગુનો છે? તો રસૂલ જવાબ આપે છે કે તમે બીજી કોઈ સ્ત્રી સાથે ઝિના કરો. આ ત્રણ પ્રકારના ગુના કરવાવાળાઓને સખત અઝાબ આપવામાં આવશે. પહેલું કે અલ્લાહના બંદાઓ અલ્લાહ ઉપર પૂરો ભરોસો કરે છે, તેઓનું કલ્બ અલ્લાહના નૂરથી ફેલાયેલું હોય છે, બીજા કોઈનો તેઓ ખ્યાલ પણ નથી કરતા અને કાંઈ પણ હોય તો તરત જ એ લોકો કહેશે કે કાંઈક એવું કાંઈ થાય છે, તો આ અલ્લાહના બંદાઓ તરત જ કહેશે કે એમાં કાંઈક ખેર હશે. હું તમને એક નાનકડી સ્ટોરી કરીને એ તમને એ પોઈન્ટને સમજાવવા માગું છું કે એક રાજા હતો કે તે તેના વઝીર સાથે અને એના થોડાક દરબારીઓ સાથે શિકાર કરવા જાય છે. એ રાજાને જન્મથી એક અંગૂઠો એનો ડાબા હાથનો અંગૂઠો ન હતો. રસ્તામાં રાજાને એક સુંદર હરણ દેખાય છે, તો તે તેના ઘોડાને તે હરણની પછવાડે દોડાવી નાખે છે. હરણ તો દૂર નીકળી જાય છે. રાજા ઘોડાને સ્ટોપ કરે છે અને આજુબાજુ જુએ છે, તો તે તેના સાથીઓથી બહુ જ જુદો પડી ગયો હોય છે અને જંગલમાં રસ્તો પણ ભૂલી જાય છે. ત્યાં તો જુએ છે કે અમુક જંગલી લોકો તેને ઘેરી વળે છે અને એક ઝાડ સાથે બાંધી નાખે છે. તેઓને તેઓની જે મૂર્તિ હતી, જે 12 મહિને એ લોકો એની સામે એક કુરબાની રાખતા હતા, તો આ એને આ રાજાની એ લોકોને કુરબાની આપવી હતી. એક મોટી આગ બાળે છે અને એના ઉપર એક કડાઈમાં તેલ ગરમ કરે છે. તેલ બરાબર જ્યારે ઉકળે છે તો રાજાને એ દોરી ખોલી નાખે છે એના ઝાડ સાથે જે બાંધ્યા હોય છે, અને પહેલાં એને આખું ચેક કરે છે કે તેનું આખું શરીર તો બરાબર છે, કારણ કે તેઓને એ લોકોની મૂર્તિને કોઈ એવી ખોડવાળી કુરબાની નહોતી આપી. જ્યારે એ લોકો રાજાને ચેક કરે છે તો જોઈ છે કે તેના એક હાથનો અંગૂઠો ન હતો. રાજાને છોડી નાખે છે, કારણ કે તેઓને કુરબાની માટે કોઈ ખોડ નહોતી ખપતી. રાજા જેમ તેમ કરીને તેના મહેલમાં પાછો પહોંચે છે. વઝીર ઉપર ઘણો જ ગુસ્સે અને નારાજ થાય છે કે તમે કેમ મને ગોતવા ન આવ્યા. પછી આખી સ્ટોરી એ લોકોને કરે છે. હવે વઝીરને અલ્લાહ ઉપર ઘણો જ ભરોસો હોય છે. બાદશાહને જવાબ આપે છે કે એમાં જરૂર કાંઈ ખેર હતું. રાજા જવાબ આપે છે કે હું મરવાની અણી ઉપર હતો અને તું કહે છે કે એમાં કાંઈ ખેર હતું. તો વઝીર જવાબ આપે છે કે જહાંપના, જો હું તમને શોધવા નીકળ્યો હોત તો આ જંગલી લોકો મને પકડી લીધા હોત અને મને ઉકળતા તેલમાં નાખી દીધા હોત, કારણ કે મારામાં કોઈ ખોડ ન હતી. હવે બીજું ગુના આ આયાતમાં, વલા યક્તુલુન નફસ લતી હરમલ્લાહુ ઇલ્લા બિલ હક, અને એવા કોઈ જીવને કતલ કરવું અલ્લાહએ હરામ કર્યું છે. અલ્લાહ બધા ઇન્સાનને આ દુનિયામાં ઓનર કરે છે. વલકદ કરમના બની આદમ, અમે બની આદમને ઘણી જ ઇજ્જત આપી છે. કોઈને મારી નાખવું અથવા આપઘાત કરવું અલ્લાહની નજરમાં ગુનો છે. અને છેલ્લી સિફતમાં કહે છે કે આ લોકો ઝિના નથી કરતા, વલા યઝુન નૂન. વર્સ નંબર 69માં અલ્લાહ કહે છે કે ઝિના કરવાવાળા માટે કયામતના દિવસે તેનો અઝાબ ડબલ કરી નાખવામાં આવશે. કારણ કે કોઈ જો કોઈ ગુનાનું કામ કરે છે અને એમાં બીજાઓને પણ બીજાઓ પણ જોડાયેલા હોય તો તેનું અઝાબ ડબલ થઈ જાય છે. દાખલા તરીકે જે ઝિના કરે છે તે પોતે તો ગુના કરે છે પણ બીજાને પણ ગુનામાં દાખલ કરે છે, અને તેમાં જો કોઈ બચ્ચું જન્મે તો તેના નસલમાં પણ નેગેટિવ ટેન્ડન્સીઝ આવી જાય છે. એવી જ રીતે જો કોઈ કોઈનું ખૂન કરે, મર્ડર કરે, તો તેની વાઇફ બેવા બની જાય છે, બચ્ચાઓ યતીમ થઈ જાય છે. કેટલા લોકો ઉપર આ ખૂનની અસર થાય છે અને એ સોસાયટી પણ બહુ જ ઇનસિક્યોર થઈ જાય છે. પછી આયા નંબર 70માં કહે છે ઇલ્લા મન તાબા વ આમના વ આમિલા અમલન સ્વાલિહન ફઉલાઇકા યુબદ્દિલુલ્લાહુ સૈયાતિહિમ હસનાતિન વ કાનલ્લાહુ ગફુરુર રહીમ. પછી અલ્લાહ કહે છે કે જો આ બધા ગુનાહો કરે પણ છતાં જે તોબા કરે, ઈમાન લઈ આવે અને સારા કામો કરે તો પછી તેઓ માટે અલ્લાહ તેઓના ખરાબ કામોને નેકીઓમાં બદલી નાખશે, અને અલ્લાહ ઘણો જ માફ કરવાવાળો અને દયાળુ છે. અને પછી 71માં એ જ આયતનું કન્ટિન્યુએશન આપે છે કે વમન તાબા વ આમિલા સ્વાલિહન ફ ઇન્નહુ યતુબુ ઇલલ્લાહી મતાબા. અને જે પસ્તાવો જાહેર કરે છે, સારા કામ કરે છે, તે હકીકતમાં અલ્લાહની બારગાહમાં તૌબા કરે છે. તૌબા છે તે આપણા અંદરનું એક રિવોલ્યુશન છે. આપણી અંદર બે જાતના ઇન્સ્ટિંક્ટ્સ છે દરેક ઇન્સાનમાં. એક છે કે જે એન્જેલિક છે, અને બીજા ઇન્સ્ટિંક્ટ છે કે જેને એનિમલ ઇન્સ્ટિંક્ટ કહીએ છીએ, એટલે હૈવાની સિફતો. જ્યારે કોઈ શખ્સ ગુના કરે છે તો તેના અંદરની જે હૈવાની ઇન્સ્ટિંક્ટ, એટલે જે જાનવર જેવી ઇન્સ્ટિંક્ટ છે, તે ડોમિનેટ કરે છે અને એન્જેલિક ઇન્સ્ટિંક્ટને એ દબાવી નાખે છે, કેદ કરી નાખે છે. તૌબા છે તે ઇન્સાનની અંદરની સારી ક્વોલિટીઝને બહાર લઈ આવે છે, અને જે એનિમલિસ્ટિક ડોમિનેટ કરે છે તેની સાથે સામે બળવો કરે છે. ઇન્સાનને જ્યારે એ તોબા કરે છે તો એ પોતે પહેલાં ઘણો જ પસ્તાવો એને થાય છે. અને તોબા છે તે એક રિએક્શન છે. તોબાનું રિએક્શન ઇન્સાનના કોન્શિયસ અને ઈમાનના સ્ટ્રેન્થ ઉપર આધાર રાખે છે. નાના નાના રોંગ ડુઇંગ્સ કે જેને આપણે ગુના ન કહી શકીએ તે અમુક શખ્સને હલાવી નાખે છે, કારણ કે તેઓની રૂહાનિયત એટલી બુલંદ હોય છે. જ્યારે આપણે જોશું કે દુનિયામાં અમુક લોકો હજારો ગુનાહો કરતા હોય છે પણ જરાય વ્યાધિ નથી કરતા. આપણામાં એક જાતનું મિસકન્સેપ્શન છે કે અલ્લાહ પાસે માફી માંગવી એ એક જાતની તૌબા છે. જ્યારે તૌબા છે તે એક ટર્નિંગ પોઈન્ટ છે. જ્યારે આપણે કોઈ ગુનાહોમાં ફસાઈએ છીએ કે કોઈ ગુનાહ કરીએ છો તો અલ્લાહ તેનું મોઢું આપણાથી દૂર કરી નાખે છે, ફેરવી નાખે છે. અને જ્યારે અલ્લાહ તેની તૌબાને કબૂલ કરે છે તે શખ્સની, તો અલ્લાહનું મોઢું ફરી તે શખ્સ તરફ વળે છે. ઇમામ ઝૈનુલ આબિદીન અલી ઇસ્લામ દુઆએ તૌબામાં કહે છે કે એ મારા રબ, તું મારી તૌબાને કબૂલ કર જેવી રીતે તે અમને પ્રોમિસ કર્યું છે કે તું અમારા ખરાબ અમાલોને માફ કરશે, તેની અમને ખાતરી આપી છે. હું હરગિજ એ અમલો તરફ નહીં વળું જે તું પસંદ નથી કરતો, અને આ મારું વચન છે એ મારા રબ કે હું દરેક નાફરમાનીના અમલથી દૂર રહીશ. આ છે દુઆએ તૌબા ઇમામ ઝૈનુલ આબિદીન અલી ઇસ્લામની લખેલી. ઇમામ જાફર સાદિક અલી ઇસ્લામ ફરમાવે છે કે કયામતના દિવસે બે આંખો આંસુ નહીં બહાવે પેલું કે એ શખ્સ કે જેને તૌબા કરતી વખતે આંસુ બહાવ્યા હશે. કારણ કે જ્યારે ઇન્સાન કરકરીને અલ્લાહ પાસે માફી માંગે છે અને અલ્લાહની પાસે તૌબા કરે છે તો એ એટલું અંદરથી એ ફીલ થાય છે એને કે એને આંખમાંથી આંસુ વહે છે. તો ઇમામ કહે છે કે જેને આ તૌબામાં આંસુ બહાવ્યા હશે તે કયામતના દિવસે તે આંખો રોશે નહીં. અને બીજું એક એ શખ્સ કે જેને રાતના જાગીને ઈબાદત કરી હશે. હવે આપણે નવમી સિફત તરફ આવીએ. વર્સ નંબર 72માં અલ્લાહ કહે છે વલ્લદીના લા યશહદુ ન ઝુરા. અને તેઓ ખોટી સાક્ષી કદી પણ પૂરતા નથી. અને એ આયા કન્ટિન્યુ થાય છે વ ઇઝા મરુ બિલ લઘવી મરુ કિરામા. અને જ્યારે કોઈ એવી ખરાબ અને નકામી વસ્તુ પાસેથી પસાર થાય છે તો અલ્લાહના બંદાઓ બુઝુર્ગીને સાથે ત્યાંથી પસાર થઈ જાય છે. ઝૂરનો અર્થ થાય છે કે એવી પાર્ટીઝ કે ગેધરિંગ્સ કે જે ફોલ્સ છે. ફોલ્સ એટલે ફાલતુ પાર્ટીઓસ છે. અલ્લાહના ખાસ બંદાઓ આવી પાર્ટીઝમાં ભાગ નથી લેતા. અમુક ઇમામોની હદીસોમાં આ શબ્દનો અર્થ થાય છે મ્યુઝિક પાર્ટી, કે જેમાં લોકો સિંગ કરતા હોય છે અને મ્યુઝિકના ઇન્સ્ટ્રુમેન્ટ વગાડતા હોય છે. એક મિનિંગ આ પણ થઈ શકે છે. અને ઝૂરનું બીજું અર્થ એ થાય છે કે જ્યાં લોકો દારૂ પીતા હોય, જૂઠું બોલતા હોય, ગિબત થતી હોય, ટૂંકમાં બધી જાતની ખરાબી થતી હોય. અને આ દસમી સિફતમાં કહે છે વૈધા મરુ બિલ લઘવી મરુ કિરામા. અને જ્યારે આવી જગ્યાએથી અલ્લાહના બંદાઓ પસાર થાય છે તો શાંતિથી ત્યાંથી પસાર થઈ જાય છે. એ કામને કહે છે કે જે કંઈ જરૂરી નથી અને એનું કોઈ સારું મકસદ નથી એને લઘવન કહેવામાં આવે છે. ઇબાદુર રહમાન આવી જગ્યામાંથી એવી રીતે પસાર થઈ જાય છે કે જાણે અંદરથી તેઓ આ કામથી ઘણા જ નારાજ છે. આવા લોકો એટલા મહાન છે કે આવું વાતાવરણ, આવું એટમોસ્ફિયર એ લોકોને કદી પણ અસર નથી કરતું. હવે 11મી સિફત વર્સ નંબર 73 વલ્લદીના ઇઝા ઝુકિરુ બિઆયાતિ રબ્બિહિમ લમ યખિરુ અલૈહા સુમ્મન વ ઉમ્યાનન. આવા લોકોની સામે જ્યારે કુરાનની આયતો પડવામાં આવે છે તો શાંતિથી એને સાંભળે છે અને ક્યારે પણ તે આયતોની બેઅદબી નથી કરતા. ઇબાદત અને બસારત એટલે ઇનસાઇટ અલ્લાહના બંદાઓની ખાસ સિફતો છે. તેઓ જ્યારે દીનના ઉસૂલોને ફોલો કરે છે તો સમજીને કરે છે, તેઓનું ઊંડાણ સમજે છે. દેખીતું છે કે અલ્લાહના રસ્તા ઉપર ચાલવા માટે આંખ અને કાન ઘણા જ શાર્પ હોવા જોઈએ. જે લોકો અલ્લાહ ઉપર પૂરો ભરોસો કરે છે તેઓ ઘણા જ સ્ટ્રોંગ અને સ્ટેબલ હોય છે. આવા લોકો કાનના કાચા નથી હોતા કે લોકોની ફાલતુ વાતોમાં તેઓ ખેંચાઈ જાય. હવે આપણે એની 12મી સિફત ઉપર આવીએ કે જે વર્સ 74માં છે વલ્લદીના યકુલુના રબ્બના હબલના મિન અઝવાજીના વ ધુર્રિયાતિના કુર્રત આયુન વજઅલના લિલ મુત્તકીના ઇમામા. અને આ લોકો કહે છે કે એ મારા રબ, અમને અમારી પત્નીઓ તરફથી અને અમારી ઔલાદ તરફથી આંખમાં ઠંડક આપ અને મુત્તકીના ઇમામ બનાવ. હવે આ આયા જે છે આમ સિમ્પલ મિનિંગ એનું આપણે જોવા જઈએ તો જે હું તમને સંભળાવી, પણ બીકોઝ ધીસ ઇઝ એરેબિક લેંગ્વેજ આ જે ઝુર્રિયાતિના એનું મિનિંગ એકચ્યુઅલી બચ્ચાઓ કે ઔલાદ નથી થતી, એનું મિનિંગ હું તમને હમણાં સમજાવું છું કે આ આયા ઘણી જ ઇમ્પોર્ટન્ટ છે. અને આપણે જોશું કે આ આ આયા છે એ એક દુઆ છે. અને આપણા ઉલમાઓ રેકમેન્ડ કરે છે કે જ્યારે પણ તમે પરણતા હો તો તમે આ આયતને ચાલુ પડો, આ દુઆને. અને જો તમારા મેરેજ થઈ ગયા હોય અને બચ્ચાઓની ઉમેદ રાખતા હો તો પણ આ દુઆ પડો. તમારા સુખી મેરેજ માટે અને બચ્ચાઓ માટે પણ તમે આ દુઆને ચાલુ પડો. જો તમારી પાસે બચ્ચાઓ હોય તો પણ આ આયા તમે ચાલુ પડો, કારણ કે આ એક દુઆ છે. હવે આપણે જોઈએ કે આ આયા આપણને શું કહેવા માંગે છે. આ દુઆ વલ્લદીના યકુલુના, એટલે આવા લોકો શું કહે છે, રબ્બના હબલના મિન અઝવાજના વઝુરિયાતિના કુર્રતા આયુન. એ અમારા રબ, તું અમને અમારા અઝવાજ, એટલે કે જો બાયકા દુઆ કરતી હોય તો એના હસબન્ડ માટે, અને જો હસબન્ડ દુઆ કરતો હોય તો એને વાઇફ્સ માટે, અને વઝુરિયાતિના કુર્રત આયુન, આંખની ઠંડક આપ. અને ઝુરિયાતિના એરેબિકમાં એનું મિનિંગ થાય છે કે નસલ, નોટ ઔલાદ પણ આગળ જતી નસલો, એટલે કે આપણા પછી જે આપણા બચ્ચાના બચ્ચા એ નસલ કહેવાય છે, એ જનરેશન, એની વાત થાય છે. વજ અલના લીલ મુત્તકીના ઇમામા, અને અમને મુત્તકીના લીડર્સ બનાવો. આ ઇબાદુર રહમાન કે જે અલ્લાહના બંદાઓ છે તે અલ્લાહ પાસે માંગે છે કે એ અમારા રબ, અમારી વાઇફ્સ અને અમારી નસલ એવી આપ કે જે અમારી આંખોની ઠંડક હોય, અને અમને મુત્તકીનના લીડર્સ બનાવો. ઇમામ અલી અલૈહિસ્સલામ કે જે ઇમામુલ મુત્તકીન છે, મુત્તકીનના ઇમામ છે, તેઓ કહે છે કે આ દુઆ છે કે જે બહુ જ કોમન દુઆ છે. અને ઇમામ પોતે કહે છે કે અમને આ દુઆ ઘણી જ પસંદ છે. ઇમામ આ દુઆને ચાલુ પડતા અને બીજાઓને પણ એન્કરેજ કરતા કે તેઓ પણ આ દુઆને પડે. શા માટે આ દુઆ આટલી ઇમ્પોર્ટન્ટ છે? આપણે કહીએ છીએ કે યા અલ્લાહ હબલના, અમને ગિફ્ટ આપ. હબનું અર્થ ગિફ્ટ કે હદ્યો નથી થતું, કારણ કે જો કોઈ ગિફ્ટ આપણે મળે તો આપણે જરૂર એના બદલામાં આપણે કંઈક આપીએ. એરેબિકમાં હબનો અર્થ થાય છે કે કોઈને તોહફો આપવો, ભલે તે ડિઝર્વ કરતું હોય કે ન કરતું હોય, ભલે એ શખ્સ એને લાયક હોય કે નહીં. એઝ ઇફ આ અલ્લાહના બંદાઓ કહે છે, એ મારા રબ, આ તોહફાને ભલે અમે લાયક નથી, જ્યારે કહે છે કે હબલાના, ભલે આ તોફાને અમે લાયક નથી, અલ્લાહને કહે છે, પણ તું અમને આપ. અમારી વાઇફ્સ કે હસબન્ડ જે કોઈ માંગતું હોય, અને અમારા નસલને. અહીં આપણે ઝુરિયાતનો અર્થ થાય છે બચ્ચાઓ કે અવલાદને, પણ જેમ હું તમને સમજાવી કે આપણી આગળની જનરેશન. અલ્લાહ કહેવા માંગે છે કે જ્યારે તમે પરણો તો ફક્ત તમારી ફેમિલીનો જ ખ્યાલ નહીં કરો, વિચાર કરો કે હવે પછીની પેઢીઓનું જે તમે જ્યારે મેરેજ થાય છે ને, તો એ જાણે તમે એક એક બીજ રોપો છો. તમારા પછી હજારો વર્ષ સુધી તમારી નસલ ચાલશે, તમારું જનરેશન ચાલશે, પણ તેનું જે બીજ છે તે તમે મેરેજ જ્યારે પરણો છો ત્યારે તેનું બીજ તમે વાવો છો. ઇસ્લામ આપણે બધાને આ લેસન આપે છે કે તમે આ મેરેજના હોલી ઇન્સ્ટિટ્યૂશનને એટલું રાઇટિયસ બનાવો કે તમારા પછી હજારો લોકો તમારી નસલમાં તેને ફોલો કરશે, અને તેનો સવાબ તમને મળતો જ રહેશે. હવે આપણે જોયું કે જ્યારે ઇન્સાન રોય છે તો એની આંખમાં આંસુ નીકળે છે, અને જ્યારે એ ખુશ થાય છે ત્યારે પણ તેની આંખમાં આંસુ નીકળે છે. ખુશીના આંસુ આપણે જોશું, એને જો તમે ટચ કરો તો એ ઠંડા હોય છે. પણ જે ઉદાસીના, જે ઇન્સાન સેડ હોય, ઉદાસ હોય, અને એને આંખમાં આંસુ નીકળે તો એ આંસુ ગરમ હોય છે. દાખલા તરીકે એક માનો દીકરો ભણવા જતો હોય તો એ માં એને ખુદાહાફીઝ કરતી હોય, પણ એની આંખમાં તમે જોશો કે એની આંખ ભીણી થઈ જશે, તે દુઃખના આંસુ હશે. અને જ્યારે એનો દીકરો ભણીને પાછો વળે અને એની માને આવીને ભેટે તો એ માની આંખમાં ખુશીના આંસુ હશે. આ દુઃખના આંસુ ગરમ અને ખુશીના આંસુ ઠંડા હોય છે. એરબ્સ લોકો જ્યારે રણમાં મુસાફરી કરતા હોય છે તો ત્યાં ઘણા સેન્ડસ્ટોર્મ્સ થાય છે, ધૂળના તોફાન, કારણ કે પવન બહુ ફૂંકાતો હોય તો ધૂળ બહુ ઉડતી હોય, એને એ લોકો સેન્ડસ્ટોર્મ કહેતા. હવે એરબ્સ લોકો પોતાને બચાવવા માટે, એ લોકો ત્યાં કેવ્સ હોય એ રણમાં, તો ત્યાં કેવ્સની અંદર આશરો લેતા હોય છે, અને ત્યારે કહેતા હોય છે કે મારી પાસે કુર્રતુલ આયન છે, મારા આંસુ ઠંડા છે. એરબ્સ લોકો કહેતા હતા જ્યારે કેવ્સની અંદર એ લોકો પના લેતા હતા. આ દુઆમાં આપણે માંગીએ છીએ કે મને કુર્રતુલ આયુન આપ, હબલના કુર્રતુલ આયુન, મારા બચ્ચાઓ મને બહારના તોફાનથી બચાવશે અને મારી આંખમાં ખુશીના આંસુ આપશે. કુર્રતુલ આયુનનું મિનિંગ એ થાય છે કે મારા પછીની જે નસલ છે અથવા મારા હમણાં જે બચ્ચાઓ છે તે મને આ બહારના તોફાનથી બચાવ, અને મારી આંખમાં કુર્રતુલ આયુન એટલે કે ઠંડા આંસુ આપ, ખુશીના આંસુ આપ. અને આના પછીની બે આયતોમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા ફરમાવે છે કે અમે તમને, ઇબાદુર રહમાનને કહે છે કે અમે તમને જન્નત આપશું અને એમાં તમને કુર્રતુલ આયુન આપશું, તમારી આંખોમાં આંસુ હશે પણ ખુશીના આંસુ હશે, અને તમે આ જન્નત જોઈને તમે ખુશ થઈ જશો. અને છેલ્લી આયતમાં કહે છે કે આ તમારો હંમેશને માટે મુકામ હશે. બસ આમાં મેસેજ છે કે સપોર્ટ યોર મેરેજ, મેરેજને એટલું સાચવો, એટલું બધું એને સપોર્ટ કરો કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા તમને અને પછી તમારી જનરેશનને જન્નામાં નાખશે. અલ્લાહ આપણને બધાને તૌફીક આપે, ખાસ કરીને આજકાલના બચ્ચાઓ, કે મેરેજને સાચવે અને એટલું સબર રાખે, એકબીજાને સમજે અને સબર કરે. હવે હંમેશ મુજબ એક સ્ટોરી કરીને આજના ટોકને પૂરું કરીશ. એક વખત એક બસમાં એક મોટી ઉંમરના માણસ હોય છે, એ સફારી કરતા હોય છે, તો એ એક બારી પાસે બેઠા હોય છે. હવે બસમાં એક બસ સ્ટોપ પાસે ઊભી રહે છે તો એ જુએ છે કે લગભગ 10-12 જવાનો છોકરાઓ એ ચડે છે બસમાં, અને ખૂબ રમતિયાળ હોય છે અને અવાજને કરતા હોય છે. આ ઝઈફ માણસ ત્યાં બેઠા હોય છે, તે આ બચ્ચાઓને જોતા હોય છે. બચ્ચાઓ હવે કહે છે કે આપણે આમ મજા નથી આવતી, આપણે કંઈક મસ્તી કરીએ તો મજા આવશે. તો બધા એકબીજાને પૂછે છે કે હવે આપણે કઈ મસ્તી કરીએ. તો એ કહે કે એક જણ કહે છે કે આપણે આ બસની ઓલી જે ચેઇન છે એને ખેંચી લઈએ, ભલે બસ સ્ટોપ થઈ જાય. તો બીજા કહે છે કે આપણે જો બસને સ્ટોપ કરશું તો કંડક્ટર ઉપર આવી જશે અને આપણે પૂછશે આપણી ટિકિટ માટે, આપણે તો ટિકિટ લીધા જ નથી. તો બધા કહે છે હા એ વાત સાચી, પણ હવે આપણે જોઈએ કે પહેલાં આપણી પાસે કેટલા પૈસા છે. તો બધા પોતપોતાના ખિસ્સામાં જોઈએ છે, તો બધા પાસે થોડા થોડા કરીને ભેગા થઈને લગભગ 1200 રૂપિયા નીકળે છે. હવે લોકો બસ ચાલતી હોય છે તો હવે લોકો નક્કી કરે છે કે આપણે એમ કરીએ, આપણે બસની ચેઇન ખેંચીએ, પણ આ અહીંયા આ ઝઈફ માણસ જે બેઠા છે, આપણે જ્યારે કંડક્ટર આવે પૂછવા તો આપણે એનું નામ આપી દેશું. હવે આ જે મોટી ઉંમરના માણસ હોય છે એ તો સાંભળતા હોય છે આ બધી વાતો, કે એ લોકો પાસે 1200 છે રૂપિયા એ લોકોના ખિસ્સામાં, અને એ લોકો ચેઇનને ખેંચવા માગે છે પણ નામ મારું આપવા માગે છે. એ બધું શાંત રીતે બેસી અને એ સાંભળતા હોય છે. અને હકીકતમાં આ બચ્ચાઓમાં એક આગળ જાય છે અને ચેઇન, બસની ચેઇનને ખેંચે છે. બસ સડનલી ઊભી રહી જાય છે. તરત જ કંડક્ટર દોડતો આવે છે કે આ ચેઇન કોણે ખેંચી. તો બધા છોકરા ઇશારો કરે છે કે આ અહીંયા બારી પાસે જે ઝઈફ માણસ બેઠા છે એને આ ચેઇન ખેંચી છે. તો કંડક્ટર એને પૂછે છે કે તમે ચેઇન ખેંચ્યા છો? તો કહે છે હા. તો કે તમે શા માટે ચેઇન ખેંચ્યા છો? તો આ ઝઈફ માણસ કહે છે કે આ બધા બચ્ચાઓ છે ને એ લોકોએ મારા 1200 રૂપિયા લઈ લીધા છે. હવે હું કોને કહેવા જાઉં? એટલે હું ચેઇન ખેંચ્યો કે હું તમને કહું કે મારા 1200 રૂપિયા આ લોકોના ખિસ્સામાં છે, એટલે હું ચેઇન ખેંચ્યો. હવે આ પોલીસ લોકો તો આ બચ્ચાઓને પકડી લે છે, એ લોકોના ખિસ્સામાંથી 1200 રૂપિયા આપી દે છે, આપે છે, અને એ ઝઈફ માણસને મળી જાય છે. હવે આ ઝઈફ માણસ જ્યારે આ બચ્ચાઓ ઉતરતા હોય છે, પોલીસે લોકોને પકડીને લઈ જાય છે, ત્યારે પોતાના માથા ઉપર હાથ ફરાવે છે અને કહે છે કે આ મારા માથાના વાળ ધોળા એમ જ નથી થયા. બસ આ એક કટાક્ષ છે, પણ ખાલી એમાં મેસેજ એ જ છે કે આપણે એમ લાગે ઘરમાં જ્યારે મોટી ઉંમરના માણસો હોય, શાંત બેઠા હોય, પણ એ લોકો શાંત બેઠા હોય પણ એ લોકોની અક્કલ બહુ જ શાર્પ હોય છે. અને આપણે પણ આપણા મા બાપની ધ્યાન રાખીએ, ભલે ઝઈફ થઈ ગયા હોય પણ એનો સાયો હંમેશા ઘરમાં હશે, તો ઘરમાં તમને એની દુઆઓનો અસર મળશે. વસ્સલામ અલેકુમ વરહમતુલ્લાહી વબરકાતુ. બસ આખરમાં દુઆ છે કે પાક પરવરદિગાર આપણા તથા આપણા માવિત્રોના ગુનાહોને માફ કરે, આપણા જમાનાના ઇમામને ઝુહુર ફરમાવે અને આપણને તેના મદદગારોમાં સામેલ કરે. બીજું કે આજનું ટોક પૂરું કરું એ પહેલાં હું તમને કહું કે એક મહિના સુધી હવે હું તમને આ ડિસેમ્બરનો મહિનો હું કમિટેડ છું, તો હું તમને લેક્ચર્સ નહીં મોકલાવી શકું, પણ ઇન્શાલ્લા જાન્યુઆરીથી હું ફરી લેક્ચર્સને ચાલુ કરીશ. વસ્સલામુ અલેકુમ વરહમતુલ્લાહી વબરકાતુ.